કારિયાણીમાં મહારાજ અક્ષરવરડીમાં પડ્યા હતા ને, ચોમાસું ટાઈમ તે વરસાદ પડે તે એમાંથી ચૂવા થાય, દેશી નળિયા હતા ને ત્યારે, આવા બધા સીલિંગ ફેનના આવું બધું સરફેસ, આવા મોટા પાકા ધાબાના ક્યાં મકાનો હતા, આરસીસીના મકાન ક્યાં હતા, નળિયામાંથી આમ પાણી ચૂવે, ત્યાં પાણી પડે ને મહારાજના ઢોલિયા ઉપર આવે, એટલે હરિભગત બેઠા હતા. એટલે એમના એ વખતના હો કેટલા દાસભાવ, કેવું સામે હોય પ્રગટ ભાવ. એ કીધું ભગત આ સરખું કરી લો ને તો આમાં કેમ પહોંચાય. મારા કે એમ કહે મારા માથે ચડી જાય, અહીંયા એક પગ અહીં દે, એક પગ અહીં દે અને હરખું કરી લે. અરે તમે મારા પ્રભુ, તમારા માથે મારો પગ, અરે પણ હું કહું છું ને આ સુવા નથી દેતું, આખી રાત આમ ટમ દઈને મારી માથે આવે છે પાણી, તે તું અહીં એક પગ દઈ દે ને, એક પગ અહીં દઈ દે, નળી હરખું કરી નાખ એટલે પાણી ચૂતું બંધ થઈ જાય, તો નિરાતે સૂઈ જ. અરે પણ મહારાજ તમે મારા પરમેશ્વર, મારી જીભે ન ઉપડે એવું બોલતા હું તમારા મારા ખભા ઉપર પગ દો. હે મહારાજ, અરે પણ હું કહું છું તને. ના ના મહારાજ, મારે તમારા શ્રી અંગ ઉપર મારો પગ તો કેમ દેવાય. શ્રીજી મહારાજ બહુ સુંદર વેણ કીધું, એટલે મારી જીભ ઉપર તો પગ ક્યારનો દઈને બેઠો છો, મારું વચન એ જીભ છે, મારી જીભ ઉપર તો ક્યારનો પગ દઈને બેઠો છો, ખભા ઉપર દેવામાં શું વાંધો છે, ખભા ઉપર દે ને, જીભ ઉપર શું કામ, મારા વચન ઉપર મારા વેણ ઉપર શું કામ પગ દે. એમ આપણે ભગવાનની જીભ કચરીએ છીએ. આ લીલા ચરિત્ર આપણે બોલીએ છીએ ને, લીલા ચિંતામણી, હે પ્રથમ શ્રી એમાં આવે છે ને, મનુષ્ય લીલા રે કરતા મંગ ના એવા કરે રે, ચરિત્ર પાવનકારી સુખજી સરખા રે, સંભારી ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે, ડાબે જમણે રે, પડખે સો સો વાર, ક્યારેક ડાબે પડખે, ક્યારેક જમણે પડખે, એ સુખમ દબાવે છે જીભ. એણે કેટલું કેટલું ચોખ્ખું ચોખ્ખું કીધું હોય આપણા સુખ માટે, છતાંય આપણે અધર્મ કરીએ, પાપ કરીએ, મા બાપને દુઃખ દઈએ, ન કરવાના કામ કરીએ, ન કરવાના ધંધા કરીએ, ત્યારે ભગવાનને એમ થાય કે આ શિક્ષાપત્રી વાંચે તોય આવું કરે છે, આમ જીભ દબાવે તોય આવું કરે છે, એટલે જીભ દબાવે છે. એટલું આટલું કીધું, ક્યાં ક્યાંથી હું આવ્યો અને કેટલી મહેનતે આ બધું કીધું, અને છતાં એવું કરે છે, જીભ દબાવે છે. એટલે આપણે ભગવાનનું કે સંતોનું સાંભળતા નથી, જો સાંભળે તો બેડો પાર થઈ જાય. એટલે ગ્રંથો પૂજા માટે નથી, પાઠ માટે નથી, પાઠ કરવાના જો એનું ફળ છે નથી એવું નથી, ગ્રંથોની પૂજા કરવી નથી, ન કરવી જોઈએ એવું નથી, પણ એટલા જ માટે નથી. એમ આપણે છે ને મહાપુરુષોનું માનવું ન હોય ને ત્યારે એને પૂજા કરીને છૂટી જાય, અને ગ્રંથોનું માનવું ન હોય ને ત્યારે પૂજા કરવા માંડી, અને જેને ખરેખર ભગવાનનું માનવું છે, સંતોનું માનવું છે, એને પૂજાની જરૂર જ પડતી નથી, એ એક એક પગલે પગલે પૂજા કરે છે. એ પુષ્પથી પૂજા નથી કરતો, પણ કર્મથી પૂજા કરે છે, આચરણથી પૂજા કરે છે, અને એ જ સાચી પૂજા. ઘણા લોકો છે ને ગુરુ પૂર્ણિમાએ પુષ્પથી પૂજા કરે, ઘણા શબ્દથી પૂજા કરે, અને ઘણા આચરણથી પૂજા કરે. પુષ્પથી પૂજા શું, ગુરુને ફોટાને ફૂલ ચડાવે, વાણીથી પૂજા શું, એના વિશે ગુણગાન ગાય, પણ આચરણથી પૂજા કરનારા ન મળે. એ મોટી પૂજા છે આચરણથી પૂજા, એને કીધું છે એ કરે તો પૂજા આવી ગઈ. માતા બાપુજી ગુજરી ગયા હોય, જીવતા હોય ત્યારે સેવા ન કરીને, પછી ફૂલ સાઈઝ નો ફોટો પધરાવીને, પછી બધા ફૂલના ગુલાબના ફૂલના આ બધું ધરાવીને આવા મોટા મોટા હાર ને પછી અગરબત્તી નો આખો ઝુંડો સળગાવી બેસે, એનાથી બાપુજી રાજી થાય? બિચારો ઉલટાનો કાચની પાછળ લાલ પીળો થતો હોય. એક જણા બાગ મજી મરી ગઈ ને, પછી તમને ખબર છે નનામી નીકળે ને પછી ગામડાઓમાં ઘણી જગ્યાએ, પછી હવે ત્યાં શહેરમાં નથી ખબર, પણ ગામડાઓમાં પાછળ જુવાર ને રોકડ રૂપિયા ને બધા સિક્કા ને ઉડાડે, ખબર છે, જોયું છે ને, એ ભલે એક જણાની મામ ગુજરી ગઈ તે પાછળ પાંચ બોરી તો જુવાર ને અનાજ ને ઘઉં ને એવું બધું ઉડાડ્યું અને કેટલાય રોકડા સિક્કા રૂપિયા ને બધું આમ છૂટે હાથે ઉડે. ત્યારે એક જણ બહારથી મહેમાન આવ્યો તો એ તો જોઈ રહ્યો કે આને કેટલી માતૃભક્તિ છે કે માં ગુજરી ગઈ એની પાછળ કેટલી જુવાર ને કેટલા રૂપિયા ઉડાડ્યા. ત્યારે એક જણો બોલ્યો આ ઉડાડ્યું છે ને એટલું એની માને દીધું હોત ને તો હજી બેઠી હોત. આ ઉડાડી નાખ્યું ને પાછળ એટલું એની માને જો આપ્યું હોત ને તો હજી માં બેઠી હોત. આ ભૂખી મરી ગઈ. અને મોટે ભાગે આવું થતું હોય છે. પછી બા બાપુજી બધા બિચાર રીબાઈ રીબાઈ મારી નાખે ને મરી જાય ને પછી એની પાછળ હવે મારે ભાગવત સપ્તાહ કરવી હતી ફૂગે. સાધુ ને જમાડવા છે બોલો ખાતા ખાતા હેડકે ચડી જાય. થાય એટલે આમ કેમ થાય છે તીખું નથી તોય પણ આ ઓલાનું આવ્યું છે. મર્યા પછી શું ચેતવા જેવું છે. આપણે ઘણી વાર હવે શું એવા હરિભગત હોય પાછા હવે એને કાંઈ કહેવાય નહીં પણ આપણે સાંભળીએ ત્યારે એમ થાય કે આને એટલું નહીં સમજાતું હોય એના બાપની સેવા કરવી. હે દોડી દોડીને ગઢપુર પદયાત્રા કરવી ને ગઢપુર દોડીને દર પૂર્ણિમે દર્શન કરવા જવાનું વડતાલ તો ચૂકવું જ નહીં પંચતીર્થી કરવી ને હે સાધુઓને માટે દોડી દોડીને વસ્તુ આપીને બધું આપે ત્યારે આપણને થાય કે આપણને આપે છે એટલું એને બાપાને આપે તો હું એવોનું રાખું ને કાંઈ કાંઈ વસ્તુ એની મેળે આપી જાય ને તો હમણાં મને એક જણા આવીને મને લો 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 ઠાકોરજી માટે બાપાજી મગર અડાઈ જ નહીં આને મને ખબર આ એને બાપની સેવા નથી કરતો તે ઠાકોરજી માટે વપરાય નહીં. ના ના આપણો ઠાકોરજી ના જ પાડી દે તું મૂક્યે. એટલે પછી હું લઈને ફરતો હતો મેં કે કોને દેવું ઠાકોરજી માટે શું વસ્તુ હતી બોલી જાઓ તો તમને ખબર પડી જાય કદાચ એને સાંભળીને ખબર પડી જાય એટલે નથી બોલ. મેં કીધું આ કોકને દઈ જ દેવું છે આ ઠાકોરજી માટે લાવ્યા છે પણ આપણે જાણીએ છીએ આ એને બાપની સેવા નથી કરતો આપણે તો ઠાકોરજી માટે નહીં લઈને ફરતો તેમાં એક ભાઈ દેખાડારી ભાઈ મેં કીધું લે લે આ તમારે કામ આવશે મને કે હા હા કામ આવશે મેં લઈ જા. વિચાર કરો આપણી જેવક મુફલી સાધુ પણ જો એના માવતરને કોચવે તો મન નથી રાજુ થતું તો જે માવતરની સેવા ન કરી એની પૂજા ભગવાન સ્વીકારતો હશે વાત કરો છો તમે. એટલે ભગવાનનું માન કયું છે એ માન માણસ છે સાસુ સસરા આ તે બધા છે ને માણસ છે. આ મૂર્તિ છે ને આ મૂર્તિ હોય બીજી મૂર્તિ ત્રીજી ધાતુ આરસ પાણી બધી મૂર્તિઓ યાદ રાખજો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. એની કોણ કરે બ્રાહ્મણો કરે સંતો કરે કે આચાર્ય કરે બરાબર છે ને. આ માણસ છે ને જીવતો જાગતો એમાં પ્રાણ છે કે નહીં એ પ્રાણની પ્રતિષ્ઠા સ્વયં નારાયણ કરે છે. હે પ્રાણની પ્રતિષ્ઠા થઈને કરીને ભગવાન પૃથ્વી ઉપર એને મોકલે છે. એની પ્રાણની પ્રતિષ્ઠા કોણ કરે છે આપણી ભગવાન કરે છે. ત્યારે જે ભગવાને આ પ્રાણની પ્રતિષ્ઠા કરી છે એવા આ બધા ચૈતન્ય રૂપ બધા ભગવાનના ભિન્ન ભિન્ન સ્વરૂપો માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી બધા એને જે રાજી ન રાખે અને જે ઈશ્વરની પૂજામાં બેસીને સમય ગાળે ભાગવતમાં કહ્યું છે કે મહા ઢોંગી છે. ઢોંગી છે એ ભગવાનનું સાંભળવું શાસ્ત્રોનું સાંભળવું ગ્રંથોનું સાંભળવું. એટલે ગ્રંથ વાંચીએ તેમ લાગવું જોઈએ ને આપણા માટે છે. ગાંધીજી સાઉથ આફ્રિકા દક્ષિણ આફ્રિકા હતા. જોબર્ગ એટલે જોહાનિસબર્ગથી નાતાલ સિટીથી ત્યાં જવું હતું ને વચ્ચે ડર્બન થાય બાર બાર કલાકનો અંતર કુલ 24 કલાકનું અંતર જોહાનિસબર્ગથી નાતાલ જતા હતા ટ્રેનમાં. સવારે ટ્રેને રેલવે સ્ટેશને પહોંચ્યા 12 કલાકે ડર્બન સિટી આવે 24 કલાક જર્ની. દક્ષિણ આફ્રિકામાં એમને ત્યાં હેનરી પોલાક પોલાક નામનો એક પત્રકાર બહુ સજ્જન પત્રકાર ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયનમાં ત્યાં મરકી રોગ ફેલાયો છે પ્લેગ તો એના વિશે લેખ લખ્યો હતો ત્યાં દક્ષિણ આફ્રિકા કે મરકીનો રોગ છે એમાં આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ આપણે કરશું અમે આમ કામ કરશું અહીં આમ સ્વચ્છતા કરીશું એવું ગાંધીજીએ શું શું કરવું એ બધી ઝુંબેશ ચલાવવાની અને સ્વચ્છતાને માટે અમારી ટુકડી ક્યાં શું કરશે એવું બધું બહુ લખ્યું હતું અને લોકોને બહુ હિંમત આપી હતી. ઘણો બહુ માનવીય અભિગમથી લેખ લખ્યો હતો અને માનવી સેવાનું નિરૂપણ કર્યું એ પહેલાં પોલાકે વાંચ્યું. અને એમાં એક રેસ્ટોરાંમાં શાકાહારી રેસ્ટોરાં હતા, એમાં ગાંધીજી જમતા હતા, ત્યાં હેનરી પોલક એને મળે છે. પહેલાં ચિઠ્ઠી મોકલી કે મેં તમારો લેખ વાંચ્યો છે, મને ખૂબ ગમ્યો, તો મને મળવાનો સમય આપશો. ગાંધીજીએ તરત કીધું આવી જ જાઓ. મળ્યા અને ગાંધીજી લખે છે કે એ જ રાતથી અમે પરમ મિત્ર બની ગયા, ફર્સ્ટ સાઈટથી, પહેલી દ્રષ્ટિએ પરમ મિત્ર બની ગયા. અને પોલાકે પત્રકારે છેક સુધી ગાંધીજીને સાથ આપ્યો આફ્રિકામાં, પણ એમની સાથે જેલમાં ગયા છે. આફ્રિકામાં ધોળિયા હોવા છતાંય એટલો બધો ગાંધીજી પ્રત્યેનો આદર થઈ ગયો, ગુરુ ભાવ જેવું. એમ ગાંધીજી બોલે એ પ્રમાણે પોલાક કરે. પણ આ મળ્યા પછી ભેદભાવ હોય હજી એટલું ઊંડાણ તો હજી ના આવ્યું, પણ એ રેલવે સ્ટેશને મિત્રને દાવે, એને મિત્ર માને ત્યારે, પછી ધીમે ધીમે ગુરુ ભાવ ને એવો બધો ભાવ આવતો જાય ને ધીમે ધીમે, અને પરમ મિત્ર, ડિયર ફ્રેન્ડ. એટલે કીધું કે ગાંધીજી વાત તો કરે કે હું નાતાલ જવાનો છું, સિટી નાતાલ, એટલે ટ્રેન પકડવાનો છું સવારે. એટલે પોલાક કે હું તમને મૂકી જઈશ. એટલે ગાંધીજીને પોલાક રેલવે સ્ટેશન મૂકવા આવ્યા, ટ્રેનમાં બેસાડ્યા. ટ્રેનને ઉપડવાની આમ વાર હતી, થોડેક સિટી વાગી, અને પોલાકે પોતાના થેલામાંથી એક પુસ્તક લઈને ગાંધીજીને આપ્યું, લ્યો આ રસ્તામાં તમને વાંચવું ખૂબ ગમશે, આ વાંચજો, મને લાગે છે કે તમને ખૂબ ગમશે. અને ટ્રેન ઉપડી ગઈ. ગાંધીજી લખે છે કે એ પુસ્તક મને એમણે જે પોલાક મારા મિત્રએ આપેલું, એ પુસ્તક હતું જ્હોન રસ્કિનનું, બ્રિટનના જ્હોન રસ્કિન, સાધુચરિત જેવો માણસ, ધોળિયો હ, એમણે પુસ્તક લખેલું ઇંગ્લિશમાં, અન ટુ ધીસ લાસ્ટ, છેવાડાના માણસ સુધી પહોંચવાની જરૂર છે, એવો એમણે સરસ મજાનું આખા પુસ્તકમાં લખ્યું હતું. કારણ કે એ વખતે યુરોપની અંદર બહુ જ લોકોનું, ગરીબ લોકોનું શોષણ હતું, મૂડીવાદીઓ એટલું બધું શોષણ કરે, નાના નાના સાત સાત છ છ વર્ષના નાના બાળકો એ મજૂરી કાળી કરાવે, ખાવાનું આપે, એકાદ બ્રેડનો ટુકડો આપે, અને છોકરું થાકી જાય તો સોટીઓ મારીને બેઠું કરીને કામ કરાવે, આટલો ભયંકર ત્રાસ આવો બધો. એ બધું એને વર્ણન, આ બધું એમણે હેનરી પેલા જ્હોન રસ્કિને આ લખેલું કે સૌના ભલામાં આપણું ભલું છે ભાઈ, અને છેવાડાના માણસને સુખી ન કરો ત્યાં સુધી તમે ક્યારે સુખી નથી થઈ શકતા. અમુક લોકો સુખી થાય અને નીચલા કેટલાય માણસો છે એ સુખી ન થાય, તો ત્યાંથી જ બદીઓ આવવાની, એ ચોરી કરવાના, લૂંટ કરવાના, હિંસા કરવાના, ઘણું બધું થવાનું છે ને. આ અત્યારે જે ઇજિપ્તમાં બધી ફાટી નીકળ્યું છે, ન કરે નારાયણ અહીંયા દાવાનળ ફાટી નીકળે, બધું એવું જ છે આ બધું, કારણ કે શું જળોની જેમ. પણ એમાંથી જ પછી જ્હોન રસ્કિનના પુસ્તકમાંથી જ પછી જતા લેબર પાર્ટી બ્રિટનમાં પેદા થઈ અને પાર્લામેન્ટમાં બેઠી, અને ત્યારે એને સભ્યોને પૂછવામાં આવ્યું કે તમે પાર્ટી સ્થાપવાનો વિચાર ક્યાંથી આવ્યો, તો કે જ્હોન રસ્કિનના પુસ્તકમાંથી. અને આજે પણ છે લેબર પાર્ટી, એક પુસ્તક શું કરી શકે છે. પણ ગાંધીજી લખે છે કે અન ટુ ધીસ લાસ્ટ, મેં એનું ગુજરાતી નામ સર્વોદય રાખ્યું, બધાનો ઉદય થવો જોઈએ, અભ્યુદય થવો જોઈએ, બધા માણસો સુખી થવા જોઈએ, અમુક જ શું કામ મૂડીવાદીઓ. હમણાં મેં એવું વાંચ્યું હતું કે અમેરિકા વાળા અમુક લોકો વિચારે છે કે આપણામાં આર્થિક મંદી આવીને અમેરિકા ભાંગવા માંડ્યું, એનું કારણ એટલું જ છે કે અમુક લોકો પાસે સંપત્તિ એકઠી થઈ ગઈ, એ બધા પાસે જ થોડી ડિસ્ટ્રીબ્યુટ થાય ને તો આવી પરિસ્થિતિ ન આવે. ભારતની અંદર હજી એટલું બધું નથી બધા લોકો પાસે પૈસો ખેંચાઈ ગયો હોય, ઘણા લોકો એવા છે કે જેની પાસે વહેંચાયેલો પૈસો છે, હે, તો ભારત ભાંગી ન પડ્યું. આ સમજવા જેવો વિચાર છે, પણ છતાંય આપણે ઘણું સમજવા જેવું છે. તો ગાંધીજી લખે છે કે આ પુસ્તક મેં વાંચ્યું, એમાં જે એમણે બધાના હિતની, ગરીબોના અને સાદું જીવન, શ્રમમય જીવન, આ બધાની જે વાતો કરી, એક બેઠકે ગાંધીજી કે મેં ડર્બન આવ્યું ત્યાં સુધી પુસ્તકનું છોડી ન શક્યો, વાંચી ગયો, સાંજ પડી ગઈ, પણ આખી રાત હું સૂઈ ન શક્યો, અને ખોવાઈ ગયો કે કરવા જેવું આજ કામ છે, મારી અંદર જે પડ્યું હતું ને એ જ્હોન રસ્કિને બહાર કાઢ્યું છે. એ જ રાતે નિર્ણય કરી લીધો અને આફ્રિકામાં એમણે ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી, અને ત્યાંથી શ્રમમય, ખેતીમય, એ બધા જીવન, સાદા બધા જીવન, એ બધા જ એમણે મૂલ્યો સ્થાપ્યા. આને શું કહેવાય, પુસ્તક વાંચ્યું કહેવાય. આપણે ઘણા એ પાઠ કરી નાખીએ, પણ એ શું થાય, એક જ વખતમાં આખું કેટલું આમૂલ પરિવર્તન થઈ ગયું અને કેટલું વિશ્વમાં તમે જુઓ ગાંધીજી એ પુસ્તકને પોતાને રસ્કિનને ગુરુ માનવા માંડ્યા કે જોન રસ્કિન મારો ગુરુ છે કે મેં આમૂલ બદલી નાખ્યો. એ વાંચ્યું કેવી રીતે છે તમે વિચાર તો કરો. પ્રવીણ પીઠડિયા અને ચતુર બાબરિયા આપણે અમેરિકામાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી, એમણે ખાલી શિક્ષાપત્રી લેટિન અમેરિકામાં બગીચામાં બેઠા હતા અને વાંચતા હતા. ત્યાં ડૉક્ટર ભણવા ગયા હતા અને એમાં પેલી સેક્રેટરી યુનોના મેરિયા બોબડીલા ત્યાંથી નીકળ્યા ને આમના કપાળમાં આ રિલિજિયસ બધું જોયું એટલે પૂછ્યું ઇંગ્લિશમાં શું છે ને આ છે. પછી થોડી વાત કરી એટલે ગ્રંથ શિક્ષાપત્રી આપી કે આ અમે રૂલ્સ ફોલો કરીએ છીએ. અને 14 ભાષા જાણનારી બાઈ યુનોના સેક્રેટરી એ શિક્ષાપત્રી જઈને ઘરે જઈને જેમણે વાંચી વાંચીને તો ડૂબી ગઈ ભાઈ કે મને આવું વિશ્વમાં આટલું ટોકું ઇન શોર્ટ આવું કહેનાર આ સુધીમાં મને કોઈ ધર્મગ્રંથ નથી મળ્યો. બાઇબલ કે કશું આની આગળ કાંઈ ન આવે આટલું સીધું ચટ. આખી શિક્ષાપત્રી વાંચી એટલી વિચારમાં ડૂબી ગઈ કે એ જ રાતે એને સ્વપ્નમાં ભગવાન સહજાનંદ સ્વામી ત્રણ છોગલાવાળી પાક બાંધીને દર્શન થયા. ઐતિહાસિક ઘટના છે. પછી તરત જ સવારે એમણે ચતુરભાઈ બાબરિયાને મળવાની વાત કરી કે મળ્યાને વાત કરી કે તમારા ભગવાન આવા છે મને રાત્રે આવું દેખાયું તો કે હા તમે કયા એવી જ પાક બાંધે છે એવા જ છોગલા મૂકે છે કે આ મને દર્શન થયા અને મારે એમનો ફોલોઅર થવું છે મારે હવે એ સ્વામિનારાયણ રિલિજિયસ સ્વીકારવો છે તમારા સાધુને આ બધી વાત કરી અને છેવટે એ લોકો અહીંયા આવ્યા ઇન્ડિયા અને સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે પછી એમને ઉપવાસ કરાવ્યા શરીર શુદ્ધિ થઈ પછી એમને કંઠીઓ મોકલાવી પ્રસાદીની કરાવી અને એ સત્સંગીઓ થયા અને નામ બદલી નાખ્યું નામ પાડ્યું મા સરસ્વતી અને કેટલાય લોકોને સત્સંગી થયા. પછી તો સંતો અને શાસ્ત્રી મહારાજને પણ ત્યાં તેડાવ્યા પછી ઘણા પરિવારો સત્સંગી થયા. એ લેટિન અમેરિકામાં સરસ મંદિર બનાવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી છે ત્યાં સંતો જાય આવે છે અને કેટલાય પરિવારો નામ બદલી બદલી અને સ્વામિનારાયણનું ભજન કરે છે. એકાદશીનો થાળ બનાવે તમે જોઈ રહ્યો. આ હું એકવાર લેટિન અમેરિકા જઈ આવ્યો છું નજરે જોયું છે એટલે તમને કહું છું. ઓહો એરપોર્ટ ઉપર લેવા આવ્યા ને ઢોલકા બાંધી જે નાચે એના લેખામાં બોલે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ તો પોપ સંગીત જેવું જ આવે ને. અને થાળ પછી બનાવે ને ઠાકોરજી સહજાન સ્વામી ની મૂર્તિ આગળ થાળ મૂકીને ઢોલકું વગાડે થાળ જય મો થાળ જીવન જંવારી બેસો બાજો થયા મેલા ઢલી. પણ એ ગાય પણ આમ એવા એવા છે પ્રેમ આંખીમાં આંસુ હાલ્યા જતા હોય ખરેખર પૂજા કરતા હોય રોતા હોય આપણે જોયા પ્રેમી હોય છે એવા ભક્તો નહીં પોતાના દારૂના માંસના બધા વેપાર મૂકી મૂકીને ભિખારી જેવા થઈ ગયા તો સત્સંગ ન મૂક્યો. હવે બબે ત્રણ ત્રણ વર્ષ સુધી ઘનશ્યામ ભગત એનું નામ તો બીજું હશે પણ એ ઘનશ્યામ ભગત તરીકે ઓળખીએ હે હેન્ડરિંગ ભગત પણ ના કશું જ એવા ધંધાય નહીં બધું છોડી દીધું દારૂ માંસના મોટા મોટા સ્ટોલ બધું મૂકી દીધું આ રોડ ઉપર આવી ગયો માણસ. પછી હોબી હતી ચિત્રો દોરવાની એ દોરી દોરીને જીવન કાઢે પણ કોઈ વેચાય તો ને ત્રણ વર્ષ વયા ગયા ખાવાના ફાંફા થઈ ગયા પણ કોઈની પાસે માગે નહીં. ગમે ત્યાં મરી જાય તો મરી જાય પણ એકવાર આ સ્વામિનારાયણ મળ્યા છે મૂકવા નહીં તો આવા ગુરુ ને આવા ભગવાન મળે નહીં. આ એની નિષ્ઠા જુઓ. ફૂટપાથ ઉપર માણસ બેઠો એકવાર કેટલા મોટા સ્ટોરનો માલિક ફૂટપાથ ઉપર બેસી અને ચિત્રો દોરે અને વેચવા માટે એમ કે કોઈ લ્યો તો સારું કેવી છતાંય સત્સંગ ન છોડે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. આ ભાઈ બેઠા છે એમણે તો એ બધાને જોયા છે. શું રાજુભાઈ રાજુભાઈ છે અમેરિકા જ છે એમણે ત્યાં ઘણી વાર આવે છે એમની જમાડે ને સત્સંગ કરે છે. અમેરિકામાં પણ ન્યુયોર્કમાં પણ એ લોકો ઘણા આવ્યા છે ત્યાંથી નોકરી અર્થે ધંધા અર્થે તો એ હવે મળે છે હવે ઘણા સુખી થયા છે બધા. કેવો પ્રેમ એવો. તો એ ઘનશ્યામ ભગત એ ત્યાં મૂર્તિઓ એટલે ચિત્રો બધું દોરે આર્ટિસ્ટની રીતે. ત્રણ ત્રણ વર્ષ વયા ગયા એમાં એક જણો આવ્યો ભગવાન આપે સામુ ના જોવે કેમ બને એમાં એક જણ આવ્યો છે આ પિક્ચર મારે લેવું છે. કેટલામાં? 2000 પાઉન્ડમાં 2 લાખ પાઉન્ડમાં લઈ ગયો. કે ચિત્રનું એટલું હોય નહીં, પણ આમને આપવું છે ને 2 લાખ પાઉન્ડમાં ચિત્ર લઈ ગયા, એટલે આટલું નથી મારે આપવું છે ને, લઈ ગયો અને દી ફરી ગયા બધા. અને પછી ફરીથી પાછા અત્યારે એવા જમાવીને ધંધા થઈ ગયા. પણ 3 વર્ષ કાઢે કોણ? કઠણ છે ભાઈ. આ પુસ્તક ગાંધીજીએ જે વાંચ્યું, અને વાંચ્યું કહેવાય, માં સરસ્વતીએ પુસ્તક વાંચ્યું કહેવાય, એને વચનામૃત વાંચ્યું, સ્પેનિશ ભાષામાં આખું ટ્રાન્સલેશન કર્યું, બોલો ઇંગ્લિશ ઉપરથી અત્યારે ટ્રાન્સલેશન થયેલું ગ્રંથ છે એમની પાસે, કેટલા એને કામ આવે કે આ વાણી ક્યાંથી. અને વચ્ચે માંદા થઈ ગયા હતા તો અહીંયા ફોન કર્યો હતો સંતોને, જોગી સ્વામીને ખબર આપો કે મને એવું લાગે છે શરીર બીમાર થઈ ગયું છે, તો મને મહારાજ તેડી જશે, પણ સંતોને કહો મહારાજને પ્રાર્થના કરે, મારે વચનામૃતનું કામ બાકી છે, મને હમણાં તેડી ન જાય. જોગી સ્વામીને કેવડાવ્યું કે ના, નહીં તેડી જાય. અને ખરેખર વચનામૃતનું કામ પૂરું થયું. અને પછી એને ફોન કર્યો કે આઈ એમ રેડી, મારું કામ પૂરું થઈ ગયું છે, હવે હું રેડી છું, હવે શ્રીજી મહારાજને કહો મને તેડી જાય. 3 દિવસ પછી થોડો તાવ આવ્યો અને ભાઈ 4થે દિવસે જતા રહ્યા. બોલો સહજાન સાંઈ મહારાજની જય. એમ દીકરીને દીકરો હતો ઘનશ્યામ લક્ષ્મણ, એને ઉઠાડ્યો, એનું નામ લક્ષ્મણ ભગત, એને ઉઠાડ્યા જો મહારાજ આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, લ્યો હું જાઉં છું, સત્સંગ રાખજો, એમ કહીને માં જીવી ગયા. એ જે ઘરમાં દેહ મૂક્યો ત્યાં હું જઈ આવ્યો છું. આ બધી ઓથેન્ટિક વાત તમને કરું છું. આવી વાત, આને શિક્ષાપત્રી વાંચી કહેવાય. હે, અનટુ ધીસ લાસ્ટ ગાંધીજીએ વાંચ્યું કહેવાય. હા, એના ઉપર આખો ભારત આઝાદ થાય, સમજાય છે ને વાત. અને ગાંધીજી એમ કહેતા કે મારે 125 વર્ષ સુધી જીવવું છે, 125 વર્ષ જીવી અને મારે આ દેશની સેવા કરવી છે, અને આ સેવામાં જ મારું આધ્યાત્મિક છે ને એમાં જ મારું કલ્યાણ છે, મારો મોક્ષ એમાં જ છે, 125 વર્ષ જીવવું છે. પણ આઝાદી મળી, થોડો વખત થયો, અને ગાંધીજીએ પ્રાર્થના સભામાં કીધું કે મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે મારે 125 વર્ષ જીવવું હતું, પણ હવે મારે જીવવાની ઈચ્છા નથી. કેમ? કે હવે કોઈ મારું સાંભળતું નથી. આ હવે કોઈ મારું સાંભળતું નથી અને હવે મારે નથી જીવવું. અને એ જ વર્ષે 78 વર્ષે ડોસાભાઈ આવી. બોલ, કેમ? મારું કોઈ સાંભળતું નથી. આ મૂળ મુદ્દો આપણે જે ઉઠાવ્યો ને પહેલેથી, શ્રવણ શ્રવણ કરીએ છીએ, બહુ શ્રવણ કરીએ છીએ, બહુ શ્રવણ કરીએ, હળી કાઢીને જાય છે. પણ આ ગાંધીજી કહે, મહાભારતમાં વ્યાસજી કહે, અમારું કોઈ સાંભળતું નથી. અને ખરેખર ગાંધીજીનું સાંભળ્યું હોત અને સાંભળતા હોત, આજે એના નામે સેમિનાર થાય, બીજી ઓક્ટોબરે બધું ઘણું બધું થાય, નિર્વાણ તિથિ દીધી ઘણું બધું થાય. હે, આમાં છાપામાં લેખ આવે ગાંધીજી વિશે, લખે લેખકો કેવા લખતા, આપણે રૂવાડો ઉભા થાય, એ પછી દારૂ પીને તો લેખ લખે. આ હું જાણું છું એટલે તમને કહું છું. આપણને એમ થાય કે આ શું આ મૂલ્યોની વાતો કરે છે. અને એ ગાંધીજીનું વાત સાચી છે, મારું કોઈ સાંભળતું નથી, અને જો સાંભળ્યું હોય તો આ દેશની આદશા હોય, જો તો ખરા કેટલી હાલત છે. આહા, માજા મૂકી છે એટલો મળો ભ્રષ્ટાચાર, અને કોઈને જરાય પણ શરમ નહીં. ગમે એવા કૌભાંડ થાય, ગમે એવા કઈ આપણને છાપામાં વાંચીને શરમ આવે એવા કૃત્યો રાજકારણીઓ આ બધા કરે, છતાં એ દાંત કાઢતા કાઢતા પોજ, ફોટોમાં પોજ આપે. બોલો, સાવ નાકદ વ્યાજે. હા, બહુ પડતી છે હાલત રાજકારણીઓની, તો બહુ ગજબ. હવે આ એક પદ્ધતિ છે, એટલે ચૂંટીને સરકાર કરવી પડે, બાકી સૌને ખબર છે કે આ કોઈ સેવા કરવા આવતા નથી. એવા છે ત્યાંના રાજકારણીઓ. બા રસોડામાં હતી અને એની એક દીકરી હતી, બીજું કોઈ હતું નહીં, મા અને દીકરી બે હતા. તો મા રસોડામાં હતી, દીકરીને જોઈ ન શકે, પણ દીકરી ગાય દોતી હતી. પછી દીકરી કોઈને અરે વાત મંડી કરવા, એટલે માએ ત્યાંથી રસોડામાં રોટલા ઘડતા ઘડતા કીધું, દીકરી તું કોઈ અજાણ્યા વાત, દીકરીની ચિંતા તો હોય ને, દીકરી જુવાન છે તો એ તું અજાણ્યા રે વાત કરે છે, વાત મૂકી દે, તું રસોડા મારી પાસે આવી આવ્યો, ગાય દોવાની પડતી મૂકી દે, પણ તારે નથી કોઈની યારે વાત કરવી, તું અહીં મારી પાસે રસોડામાં આવી જા, અજાણ્યા રે વાત કરમાં. એટલે દીકરી ગાય દોતા દોતા બોલી, પણ બા આ તો રાજકારણી પ્રધાન આવ્યા છે, ચૂંટણીમાં ઉભા રહ્યા છે, એ મતદાન કરવાનું સમજાવે છે, રાજકારણી છે, હા તો ગાય નહીં લેતી આવી. આવા છે બોલો. એક રેસ્ટોરન્ટમાં અમેરિકન, જાપાની, ચાઇનીઝ અને ઇન્ડિયન, ભારતીય ચાર જણા બેઠા બેઠા કંઈ ખાતા પીતા છે. તેમાં અમેરિકન કે અમારે અહીંયા તો કુત્તે ફૂટબોલ ખેલતે હૈ, કૂતરાઓ ફૂટબોલ રમે. અમારે અમેરિકન કે અમારે અહીંયા કુત્તે ફૂટબોલ ખેલતે હૈ. જાપાનીઝ કે અમારે અહીંયા મછલિયા ડાન્સ કરતી હૈ, માછલીઓ નૃત્ય કરે. અચ્છા તો ચાઇનીઝ વાળો કે અમારે અહીંયા તો હાથી સાયકલ ચલાતે હૈ. તો ભારતીય કે અમારે અહીંયા ગદ્દે સરકાર ચલાતે હૈ. શું પણ કઈ વાત છે, અમારે અહીંયા ગદ્દે સરકાર ચલાતે નથી લાગતું. એવું છે, ગદ્દા ગધેડાને કઈ તો શરમ આવે, ત્રણ દી એને તાવ આવે, અમને સોંપ્યો હોય તો અમને સારું કરીએ. કેમ એક ગધેડો કરપ્શન કરતો નથી, સ્વિસ બેંકમાં નાણાં મૂકતો નથી, ખોટું કરતો નથી, શ્રમી શ્રમજીવી છે. અમેરિકામાં પાર્ટીનો એક સિમ્બોલ જ ગધેડો છે. આના જેવું કર્મઠ પ્રાણી કોણ? માલિકની પાસે કાંઈ માગવું નહીં, પોતે રાત આખી રખડીને ઉકરડા ફંફોળીને ગાંઠનું ખાઈને સેવા કરે, એવું ગધેડો છે. એટલે આપણે ગધેડાને નામે રાજકારણી કહીએ તો ગધેડાને ખોટું લાગે. આવી દશા થઈ ગઈ છે. કેમ થઈ ગઈ છે? ગાંધીજીનું કોઈ સાંભળતું નથી. સેમિનાર થાય, પ્રવચનો થાય, બધું થાય, પણ ગાંધીજીને સાંભળે, પણ ગાંધીજીનું કોઈ સાંભળતું નથી. એટલે જો ભાઈ આજનો કોઈ મહારોગ હોય ને તો એક જ છે, કયો? કોઈ કોઈને સાંભળતું જ નથી. મા બાપનો દીકરો સાંભળતું નથી, સાંભળે છે? જો ઘરે ઘરે તકલીફ છે, બહુ મજાની વાત કહું. મહારોગ છે, કોઈ કોઈનું સાંભળતું જ નથી. દીકરો બાપનું સાંભળતો નથી, બાપનું દીકરો બાપનું સાંભળતો નથી, દીકરાનું બાપ સાંભળતો નથી, માનું દીકરી સાંભળતી નથી, દીકરીનું માં સાંભળતી નથી, ભાઈનું ભાઈ સાંભળતો નથી, બેનનું ભાઈ સાંભળતો નથી, ભાઈનું બેન સાંભળતી નથી, હસબન્ડનો પતિનું પત્ની સાંભળતી નથી, પત્નીનો પતિ સાંભળતો નથી, કોઈ કોઈનું સાંભળતું જ નથી. ગુરુનું શિષ્ય સાંભળતા નથી અને શિષ્યનું ગુરુ સાંભળતો નથી, કોઈ કોઈનું કોઈ સાંભળતું જ નથી. મહારોગ છે. જો સાંભળતા હોય તો આવી દશા ન હોય, સાંભળતા નથી. અરે એ તો જવા દો, કોઈ કોઈનું નથી સાંભળતો. તાજુબીની વાત કે માણસ પોતે પોતાને પણ નથી સાંભળતો. હરિ રામ જપો, રામ જપો, પોતે પોતાને નથી સાંભળતો. બે જણા ચોરે બેઠા બેઠા બાજી પીડ્યા, લોહી લુહાણ થઈ ગયા, પાટા પીંડી થઈ ગઈ, આમ ટાંક આવી ગઈ, એટલું બધું વાગી ગયું, લોહી લુહાણ પાટા થઈ ગયા. કોઈએ પૂછ્યું કે બે જણા મણા બેઠા હતા ને પાટા પીંડી થઈ ગઈ એટલે કાં બાજી પીડ્યા? શું વાંધો પડતો? બે જણા અહિંસાની ચર્ચા કરતા હતા. બોલો, અહિંસાની ચર્ચા કરતા હતા, એમાં બાજી પીડાઈ, હિંસા પર ઉતરી ગયા, પોતે પોતાને સાંભળ્યો? પોતે પોતાને નથી સાંભળતો, એ પોતે એમ બોલતો હોય, અહિંસા ઉપર વાત કરતો હોય તો પછી અહિંસા હિંસા ઉપર ક્યાંથી ઉતરી ગયા? બહુ જ સૂક્ષ્મ વાત છે. પોતે પોતાને પણ માણસ નથી સાંભળતો. જંગલમાં વૃક્ષો કપાતા હતા, એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ આ તમે શું કરવા બધા ઝાડવા મોંઘા મોલા કાપી નાખો છો, માંડ માંડ ઉછેરી મોટા કરે? તો કે વનમંત્રી આવે છે. એટલે આ વનમંત્રી શું કામ આવે છે? તો કે વૃક્ષારોપણ કરવા આવે છે, એની સભા છે. હવે કાપનારા વનમંત્રી, વનના ફોરેસ્ટના અધિકારીઓ આ બધા ખબર છે ને, છતાં પોતે પોતાને સાંભળે છે? પોતે પોતાને નથી સાંભળતા, આ એ બીજા નહીં આપણા ઉપર હસી કરવાની વાત છે, આપણે આપણે પણ નથી સાંભળતા, નથી સાંભળતા. કોઈ પણ સાધુને તમે પ્રવચન આપી દો, ચાલો શું કે, એ આજ્ઞા પાળજો, આજ્ઞા ની ઉપાસના બે પાંક છે, પાંખ વગર પક્ષી ના ઉડે. અને આજ્ઞા નહીં પાળો, ધર્મ નહીં પાળો, સત્સંગ સરખો નહીં રાખો તો ભગવાન ના ધોમમાં ચઈ ના જશો. આવી બધી વાતો કરે ને, પણ પોતાની પાસે કઈ હોય. અરે અમે એક શિક્ષકે વાત કરતા હતા, એની સ્કૂલમાં એક કઈ ફંક્શન હશે, એક ભાઈને પ્રવચન માટે લઈ આવ્યા કે વિદ્યાર્થીઓને થોડી સંસ્કારની વાતો કરે, સાવ બનેલી વાતો. તો ઓલા ભાઈ સંસ્કારની વાતો કરતા કરતા નિર્વ્યસની પણ તો આવે જ, અને વ્યસનને રાખવાની એવું છોકરાઓને ખૂબ સરસ સરસ બધી બધી વાતો કરી. હા, એ બધી બહુ સરસ વાતો કરી. વ્યસન છે એ તો સાપ કહેવાય, એ ગમે ત્યારે ડંખ મારી લે, માટે સાપને તો પળાય નહીં, બુરો પેપ પંપાલ હે. આ બધું જે જેટલું જેટલું બુરું હોય એ બધું ખરાબ હોય એ બધું બતાવ્યું એમણે, કે આ બધું બહુ ખરાબ ચીજ છે, વ્યસન હોય જ નહીં. વ્યસન ઉપર ને બધું બહુ સરસ પ્રવચન કર્યું, પ્રવચન પૂરું કર્યું, તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઉઠ્યો. અને એ વક્તા હતા એ ઉપર તો બધા શિક્ષકો બેઠા હોય, એ બેઠા ઉનાળાની સિઝન, રૂમાલ કાઢીને મુખ ઉપર પરસેવો લૂછવા ગયા, એના ખિસ્સામાંથી પાન પડી ગયો, ખરી પડી, ગુટકાની પડી ગયો, ખરી પડી. હવે લેવામાં વાંકો વળવામાં થીજી ગયો એ, શિક્ષકો બેઠા તા એ હજળ થઈ ગયા, સારું કરવું શું આમાં, લઈને દેવી શું કરવું. ઘડીક તો સાવ બધા કામ થઈ ગયા, ઓઈલો તો કાપો તો લોહીનો નીકળે એવો થઈ ગયો, વ્યસન છોડો એના ઉપર વાતો કરી અને એના ખિસ્સામાંથી ગુટકાની પડી ગયો, ખરી પડી, સાવ બનેલી વાતો. પણ છતાંય પછી ઓલા બિચારા આમ લઈ લીધું, પણ કોઈ કાંઈ બોલ્યું, આખું મૌન, એમનો વિદાય આમ આમ કરીને બી ગયા. પોતે પોતાને સાંભળે છે, અરે આમાંથી કોઈ બોલતા હોય એવા બધા હરિભક્ત બેસાડી દેવા કરે, હું નીકળી જાઉં અને એને માઇક આપો, હાલો શું વાતો કરે, તમારે તોડી નાખે એ વાતો કરે. આપણને એમ થાય કે આ દયા કરીને સાંભળે છો, બાકી આ તો જ્ઞાની જ છે, અને વાતે સાચી એવા જ લાગે તમારે. પણ પોતે પોતાને સાંભળે નહીં. અરે એક રાજકારણીએ હમણાં એક પુસ્તક લખ્યું પર્યાવરણ વિશે, પર્યાવરણની જાળવણી વિશે, સરસ પર્યાવરણ, એટલે જમીનની જાળવણી, હવાની જાળવણી, પાણીની જાળવણી, આબોહવાની જાળવણી, આમ રાખવી, પર્યાવરણ શુદ્ધ હશે તો આપણું જીવન સુખી રહેશે, તો જ અનાજ મળશે, ખોરાક મળશે, જળ મળશે, જળ સંપત્તિ, જમીન સંપત્તિ, પોલ્યુશન ન હોય તો હવાની શુદ્ધિ, જીવન, કેટલું બધું પુસ્તકમાં લખ્યું. અને એ જ રાજકારણીને હાથે જ આબોહવાની પર્યાવરણની ઘોર ખોદાય છે, બોલો, પોતે પોતે પુસ્તકો લખે અને છતાંય પર્યાવરણની ઘોર ખોદાય છે, પોતે પોતાને સાંભળે છે. જો માટે સાંભળવું, લિસનિંગ ઇઝ એન આર્ટ, કળા છે સાંભળવું, એ બહુ મોટી કળા છે, બહુ કળા છે, મોટા મોટી કળા સાંભળવું એ છે. ચાર પ્રકારના સાંભળવા આવતા હોય છે. સાંભળવું છે, હા પાડો છો, પણ કોઈ મારું સાંભળતા નથી, હકીકત છે. સાંભળતા હોય કે આમ હોય, આમ હોય, બોલો આમ હોય. આપણે ઘણી વાર આ બે ટૂંક આપણે વાત કરીએ ને, ભાઈ આપણે વાત કરીએ, ભાઈ જન આ ફલાણી જગ્યાએ પ્રસંગ છે, અહીં સેવા છે, અહીં આવી જજો, આટલા રોકાઈજો, આટલું કરજો, અહીંયા ધૂન છે, અહીં ફલાણું છે, આવે બોલો. અને બધા શું કે, અમે સાંભળીએ છીએ. કોણ સાંભળે છે આપણું, બોલો, કેટલા અમલમાં કેટલું કરે, ભાઈ કીધું છે તો આપણે જાય, ઘરે બેઠા જાય, હે આપણે કે ભાઈ સમયમાં પાકા થાવ, સમયમાં, એ તો કીધે રાખે, આપણે જવાનું હોય ત્યારે જાય, પ્રાર્થના બરના પતી જાય, બધું પતી જાય, ધૂન પતી જાય, પછી નિરાતે જાય, કથા તો છે, 10 વાગ્યા પછી શરૂ થતી હોય તો આપણે શું વાંધો, વહેલા જઈને શું ચા કરવાનો છે. અને આપણે એમ કહેતા કે વહેલા આવો, પ્રાર્થના થાય, ધૂન થાય, ભજન થાય, બધું થાય, તો એ તો કીધે રાખે, એને તો ટેવ પડી, એનો તો ધંધો છે. સાંભળે છે કોઈ, નહીં તો કીધું હોય તો એ પ્રમાણે કરવું છે. હા, કોઈ કારણ આવી જાય, કારણ નડતા હોય ને ન આવી શકાતું હોય તો અલગ વાત છે, એ તો ભગવાને જાણતો હોય ને સાધુ જાણતા હોય, બિચારા મુશ્કેલીમાં હોય તો ન આવી શકે, પણ કંઈ ન હોય તો એ આપણે કરતા હોય એમ કરવાનું. આમાં ક્યાં સત્સંગ આવ્યો? સાધુનું કંઈ માન્યું નહીં, આપણે કરતા એમ કરવાનું, આપણને અનુકૂળ હોય તો જવાનું, અનુકૂળ હોય ત્યાં જવાનું, નહીતર નહીં. બોલો, સાંભળે છે કોઈ? આ ભજગોવિંદ આપણે દેશ વિદેશમાં કેટલાય બધા સાંભળ્યા, સાંભળ્યું કોને કહેવાય? વ્યસન હોય વ્યસન મુકાઈ જાય, પૂજા ન કરતો પૂજા લે, સત્સંગ ગ્રહણ ન કર્યો સાધુને મળીને સત્સંગ ગ્રહણ કરે, પાંચ માળા કરતો હોય દસ માળા કરતો થઈ જાય, ધ્યાન કર્યા વગર સૂતો હોય ધ્યાન કરતો થઈ જાય, જપ કરતો થાય હાલતા ચાલતા, નિયમ બધા પાળવા માંડે, જીવન શુદ્ધિ થઈ જાય. કેટલું કેટલું આપણે ભગવાનના નામનું, ભજનનું, જીવનનું, ધનનું, નાનું, સ્ત્રીનું, નાનું, બધું ઘણું બધી વાતો આપણે કરી છે. બહુ આ જો જો ફ્રેન્કલી વાત કહો, ઘણા વર્ષ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા, ઘણા તે ઘણા એટલે ઘણા વર્ષ થઈ ગયા. મારી પાસે એક હરિભગત આવ્યા સ્વામી, ત્યારે હું હાલ નાનો, સ્વામી મહારાજે જન્મદિવસ છે, મને કંઈક નિયમ આપો ને. મેં કીધું ભાઈ તમને હવે અમે નાના શું અમારા નિયમ આપો, તો નાના નાના સાધુ દે ને એ પડે. મેં કીધું તમે આમ તો નિયમ પાળતા જ હશો ને, એટલે મને કે હા હું વચનામૃત તો રોજ વાંચું જ છું. મેં કીધું બહુ સરસ, બીજી વાત કરી, ત્રીજી વાત કરી. મેં કીધું સારું, પછી એને કાંઈ એકાદું આપણે તો ત્યારે મને લાગે મેં વંદુ સહજાનંદ નામ નથી કરતા તે કરજો. સારું સારું સારું, બરાબર. એટલે એ વૈયા ગયા ને પછી મને વિચાર થયો, વિગત એ હરિભગતે એમ કીધું કે હું વચનામૃત તો રોજ વાંચું છું. તો મેં કીધું હાળું એને, મેં કીધું કે વચનામૃત રોજ વાંચો એ બહુ સારી વાત છે, અને હું ક્યારેક ક્યારેક શું કામ વાંચું છું? બહુ વર્ષો પહેલાની વાત છે. ત્યારથી નિયમ લઈ લીધો કે જો આપણે હરિભગતને કહેતા હોય કે વચનામૃત રોજ વાંચવું જ જોઈએ, તો આપણે પણ રોજ વચનામૃત વાંચવું જ જોઈએ. એ ચાલે જ નહીં, આપણે કહીએ તો આપણે કરવું પડે ને. જેટલું શક્ય હોય એટલું પોતે પોતાને સાંભળવા જોઈએ. એટલે ભજગોને એમ સાંભળીએ પણ એમાં જે આવે એ બધું સ્વીકારવું જોઈએ, કરતા શીખવું જોઈએ. પણ ચાર પ્રકારના શ્રોતાઓ કથામાં હોય છે. ઓ સાંભળજો, શબ્દ શું છે? શ્રોતા શું છે? એના ચાર રીતે ઉચ્ચાર થાય છે અને એમાં ચાર પ્રકારના શ્રોતા છે.